છ મહિનાથી અનિરુદ્ધનો પત્તો ન હતો. લાખ લાખ છોકરાઓમાં એકની ગેરહાજરી વર્તાય પણ કેવી રીતે, પણ અનિરુદ્ધનું કંઈ કામ પડ્યું અને એ દેખાયો નહીં એટલે ચિંતા પેઠી. પુરુષો કરતાં સ્ત્રીઓના હૈયા પોચા હોય છે. રૂકમણીજી, દેવકીજી, અનિરુદ્ધની માતા રૂકમવતી વગેરેએ તો આખું ઘર ગાંડું કર્યું. અલ્યા શાંબા, તે અનિરુદ્ધને જોયો છે? ના. અલ્યા સુવારો, તે જોયો છે? ના. અલ્યા તમે બધા જ ના ના કહો છો તો એ ગયો છે ક્યાં? રૂકમણીએ અકરાઈને પૂછ્યું. એટલામાં તો શ્યામ સુંદર ત્યાં આવ્યા અને પૂછ્યું, કેમ, શું છે? આ અનિરુદ્ધ દેખાતો નથી, તે હશે ક્યાંક? એમાં આટલા બધા અકરાવ છો શા માટે? એ નાનો કીકો નથી, ગયો હશે ક્યાંક, ફરતો ફરતો આવશે. ઉંમરલાયક છોકરાની જાજી ચિંતા કરવી નહીં. બે ચાર મહિના સુધી આ વાત વિસારે પડી, છતાંય અનિરુદ્ધ ન આવ્યો ત્યારે સૌ વિચારમાં પડી ગયા. અરે, આ અનિરુદ્ધ ગયો ક્યાં? સૌ યાદવો એકબીજાને પૂછી રહ્યા હતા. ત્યાં તો નારદ મુનિ આવ્યા. એમને જોતાં જ સૌએ પૂછ્યું, આ નારદજીને પૂછો, એ કંઈક જાણતા હશે. રૂકમણીએ પૂછ્યું, નારદજી, આપે મારા અનિરુદ્ધને જોયો છે? આજ છ મહિના થયા, એ દેખાતો જ નથી. છ મહિને તમને તમારો દીકરો સાંભળે છે? આ લાખ દીકરામાં અમને ખબર પણ સી રીતે પડે? એકવાર યાદ આવ્યો હતો, પણ એમણે એમ કહ્યું કે એ તો આવશે, એ ક્યાં નાનો છે. એ વાતને આજે ત્રણેક મહિના થયા, હવે તો ચિંતા થાય જ ને. હું પણ એ સમાચાર આપવા જ આવી રહ્યો હતો. કોના? અનિરુદ્ધના? રૂકમવતીએ અધીર બનતા પૂછ્યું. હા, અનિરુદ્ધના. ક્યાં છે મારો અનિરુદ્ધ? બાળાસુરે એને સોણિતપુરમાં બંદીવાન બનાવ્યો છે. હે, શું કહ્યું? બાળાસુરે એને બંદીવાન બનાવ્યો છે? હા. હવે શું કરવું અને શું ન કરવું એ તમારે જોવાનું છે. આ તો મારા દિલમાં તમારો દાજે એટલે કહેવા આવ્યો છું. નહીંતર મારે શું? સારું કર્યું કે તમે સમાચાર આપ્યા, નહીંતર મારો અનિરુદ્ધ ત્યાં રહ્યો રહ્યો. સોરાત, રૂકમવતીએ કહ્યું. વાયુ વેગે આ વાત આખા યાદવપુરમાં વાયુની જેમ ફેલાઈ ગઈ. સૌ ક્રોધથી સરગી ઉઠ્યા અને શસ્ત્ર સામગ્રીથી સજ્જ થઈને ધરતી ઓળતા સોણિતપુરની સીમામાં પહોંચ્યા. એક બાજુ ભગવાન શ્રીકૃષ્ણની છાવણી પડી, બીજી બાજુ બલરામજીની, સામેના ભાગમાં પ્રદ્યુમન, સાત્યકી, ગદ, સાંબ, સારણ, નંદ, ઉપનંદ તથા ભદ્ર આદિ મહારથી યાદવોની રાવટીઓ નખાઈ. ભગવાન શ્રીકૃષ્ણની સાથે 12 અક્ષૌહિણી સૈન્ય હતું. યુદ્ધની કુદુંબીઓ અને નગારાઓથી સોણિતપુરની સીમ ગાજવા લાગી. સોણિતપુરવાસીઓના હૈયા ધડકવા લાગ્યા. બીજા દિવસના પ્રભાતમાં જ યાદવોએ ભૂસંડીઓ અને સતધનીઓથી સોણિતપુરની આસપાસનો કોટ જમીનદોસ્ત કરી નાખ્યો. કોટ તૂટતા જ હુડહુડ કરતું આખું સૈન્ય નગરમાં પ્રવેશ્યું. સાગર સમી સેનાનો પ્રવેશ થતાં જ સોણિતપુરવાસીઓ તો જીવ બચાવવા ભાગ્યા. નગર આસપાસના ઉદ્યાનો અને ઉપવનો નષ્ટ ભ્રષ્ટ કરતા યાદવો બાણાસુર અને કૌભાંડ મંત્રીના મહેલ સુધી પહોંચી ગયા. બાણાસુરના મોટા ભાગના સૈન્યનો અનિરુદ્ધે એકલાએ જ ખાતમો બોલાવી દીધો હતો. હવે એની પાસે નામનું જ સૈન્ય બચ્યું હતું. હોમતા પહેલાં બાણાસુર ભગવાન શંકર પાસે આવ્યો અને એમના પદ્મોમાં વારંવાર પ્રણામ કરતો કહેવા લાગ્યો, પ્રભુ, પ્રભુ. ભગવાન શંકર તો બધું જ જાણતા હતા, છતાંય અજાણ્યા બનીને પૂછ્યું, કેમ ભાઈ, વરી પાછું શું થયું? તે હજાર હાથ માંગ્યા તો એ આપ્યા, વાંજિયા મેણું ટારવા દીકરી આપી. લડવા માટે હાથ સરવરી રહ્યા હતા એટલે લડનારો આપ્યો. હવે શું બાકી રહી ગયું છે? ભગવાન, શા માટે મારી મસ્કરી કરો છો? મારે તો આપનો જ ભરોસો છે. આજે એક અગત્યનું કામ પડ્યું છે. કેમ વળી પાછું શું કામ પડ્યું? ભગવાન, મારા નગર પર યાદવો ચડી આવ્યા છે. મારા મોટા ભાગના સૈનિકોને અનિરુદ્ધે યમ સદન પહોંચાડી દીધા છે. જે છે એમનું આ વિરાટ સેના સાથે બાદ ભીડવાનું ગજુ નથી, માટે સૈન્ય સાથે આવી મારા પુરનું રક્ષણ કરો. અરે બાણાસુર, આ તો શું બોલે છે? તારાથી તો દેવો પણ ડરીને ભાગી જતા હતા, પછી આ માનવ મગતરાઓનું શું ગજું? એક હાકોટો મારે તોય સૌના છક્કા છૂટી જાય. પ્રભુ, બધા દિવસ કંઈ એક સરખા નથી હોત. હું ત્યાં જાઉં છું, આપ આપની સેના સાથે સત્વરે આવો. જોજો, પાછા ભાંગ ભાંગ પીને સમાધિમાં ન બેસી જતા. ભલે, જા, હું આવું છું. મેં વચન આપ્યું છે કે શત્રુથી તારા નગરનું રક્ષણ કરીશ, પછી કંઈ પાછી પાની થાય. બાણાસુર ગયો અને ભગવાન શંકરે પોતાના અનુચર ભૂત પ્રેત પિશાચ પ્રથમ ગૃહક ડાકિની સાકિની ચાતુર્ધાન વેતાલ વિનાયક માતૃગણ કુષ્ઠમાંડ બ્રહ્મરાક્ષસ આદિને તૈયાર થઈ જાઓ કહ્યું, અને ગજાનંદ, તું પણ તારા મૂસકને શણગાર. સદાનંદ, તું તારો મોર લઈને તૈયાર થઈ જા. એમ કહીને ભગવાન ભોરાનાથ નંદી ઉપર સવાર થઈ ગયા. જોત જોતામાં તો ભગવાન ભોરાનાથ પોતાની સેના લઈને યુદ્ધભૂમિ પર આવીને ઊભા. હવે બાણાસુરના પગમાં કંઈક જોર આવ્યું. એણે કહ્યું, શિવજી, આપ પેલા સાસરિયા સાથે લડો, હું પેલા સાત્યકીને મારીને યાદવોને છિન્નભિન્ન કરું છું. ભગવાન શિવ અને શ્યામસુંદર સામસામાં આવી ગયા. બાણાસુર અને સાત્યકી સદાનંદ સામે, પ્રદ્યુમન કૌભાંડ સામે, બલરામજી, આમ સરખે સરખા યોદ્ધાઓ જીવ સટોસટના ખેલ ખેલવા લાગ્યા. શિવ સામર્યાનું યુદ્ધ જોવા માટે બ્રહ્માદિક દેવતાઓ, સિદ્ધો, ચારણો, ગંધર્વો, અપ્સરાઓ, ઋષિમુનિઓ અને યક્ષો વિમાન પર ચડીને આવ્યા. શિવજી વિશારકાય ભરત પર ચડીને ભગવાન શ્યામસુંદર સામે ઝઝૂમી રહ્યા હતા. પાછળ ભૂત અને પ્રેતને પિશાચો હા હા હુ હુ કરતા કિલકારીઓ કરી રહ્યા હતા. ભગવાન શંકરે ધનુષ પર બાણ ચડાવીને શ્યામસુંદર પર છોડ્યું. ભગવાન કૃષ્ણએ પણ સારંગ ધનુષ પર બાણ ચડાવીને પિનાક પાણીએ કરેલા પ્રહારને વ્યર્થ બનાવી દીધો. શું કરવું એમ વિચાર કરે છે ત્યાં તો શ્યામસુંદરે એક જ બાણમાંથી અનેક બાણ છોડ્યા અને આંખના પલકારામાં ભૂત પ્રેત પિશાચ આદિ ગણો ઘાયલ થઈ થઈને ધરતી પર ઢળી પડ્યા. સૈન્યનો નાશ થયેલો જોઈ ભગવાન શંકર ક્રોધથી રાતાપીરા થઈ ગયા અને એમણે બ્રહ્મ અસ્ત્રનો પ્રયોગ કર્યો. ભગવાને પણ નાકામયાબ બનાવી દીધું એટલે શિવજીએ વાયવ્યાસ્ત્ર છોડ્યું. એની સામે શ્યામ સુંદરે પવનાસ્ત્ર છોડ્યું અને બીજી જ પરે વાયવ્યાસ્ત્રની શક્તિ હણાઈ ગઈ. હવે સદાશિવના અંગ અંગમાં ક્રોધની જ્વરાઓ પ્રગટી ભૃકુટી ચડાવીને અગ્નિઅસ્ત્ર છોડ્યું. ચારે તરફ અગ્નિ પ્રચંડ જ્વરાઓ ઉઠી સૈનિકોના અંગ દાઝતા ચારે તરફથી કારી ચીસો સંભળાવા લાગી અને બીજી જ પરે ભગવાન કૃષ્ણે પર્જન્યાસ્ત્ર છોડ્યું. એ છોડતા જ ચારે તરફ ભયંકર વર્ષા થવા લાગી. શિવજીએ પ્રગટાવેલો અગ્નિ બુજાઈ ગયો. પોતાના બધા જ શસ્ત્રો નાકામયાબ નીવડ્યા ત્યારે આખરે શિવજીએ પાશુપાત શાસ્ત્ર છોડ્યું. એની સામે શ્રીકૃષ્ણએ નારાયણ શાસ્ત્ર છોડ્યું. ભગવાન ભોરાનાથ પણ વિચારમાં પડી ગયા. અરે, આ કાર્યો ખરો છે. જે શસ્ત્ર છોડું છું એની સામે એવું શસ્ત્ર છોડે છે કે મારું શસ્ત્ર જ પૂઠું થઈ જાય છે. હવે કયું શસ્ત્ર છોડું? આમ વિચાર કરે છે ત્યાં તો ભગવાને શાસ્ત્ર છોડ્યું. શિવજીને બગાસા ઉપર બગાસા આવવા લાગ્યા. પછી તો શસ્ત્ર છોડવાનો વિચાર જ મનમાંથી ગાયબ થઈ ગયો. ભગવાન શ્યામસુંદર ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, હવે તમ તમારે બગાસા પર બગાસા ખાધા કરો, ત્યાં સુધી હું મારું કામ પતાવી દઉં છું. પછી શ્યામસુંદરે બાણ, ખડક, ગદા તથા અન્ય આયુધોનો ઉપયોગ કરીને શત્રુ સેનાનો ખત્મ બોલાવી દીધો. સુરની સેનાને ભાગવાનો કોઈ રસ્તો ન રહ્યો. બલરામજીએ દાંત કચકચાવીને એવું હર માર્યું કે બિચારો કૌભાંડ જમીન સાથે જડાઈ ગયો. પ્રદ્યુમને બાણનો એવો મારો ચલાવ્યો કે કાર્તિકેય સ્વામી મોર પર બેસીને કૈલાશ બાજુ ભાગ્યા. સાત્યકી સામે લડી રહેલા બાણાસુરે જોયું કે પેલો ગોવારીઓ કોઈની સાથે લડતો નથી, લાવ પહેલાં એને જ પૂરો કરવા દે. થડ પડ્યા પછી ડારા પાંખડાને છેદતા વાર નહીં લાગે એમ વિચાર કરીને સાત્યકીને પડતો મૂકીને એ શ્યામ સુંદર સામે ઘસ્યો. સાત્યકી મનમાં હસ્યો, પેટમજી યુદ્ધનો સાચો સ્વાદ હવે માણવા મળશે એમ કહીને સાત્યકી બીજા અસુરોને હણી યુદ્ધ મેદાન સાફ કરવા લાગ્યો. બાણાસુરના 1000 હાથોમાં 500 ધનુષ્ય હતા. શ્યામ સુંદરની સામે આવતા જ એક એક ધનુષમાં 2 બાણ ચડાવી 1000 બાણ છોડ્યા. શ્યામ સુંદર તો સચેત જ હતા. એમણે પોતાના બાણમાંથી એવા બાણ છોડ્યા કે એના 1000-1000 બાણ કટકા થઈ ગયા, જમીન પર પડી ગયા. બીજું એક બાણ એવું છોડ્યું કે એના હાથમાંના 500 બાણ કપાઈ કપાઈને નીચે પડ્યા. ત્રીજા બાણે ઘોડા અને સારથીને છેદી નાખ્યા. પોતાના 1000 હાથ મસરતો બાણાસુર વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું. ત્યાં તો એની નજર શિવજી પર પડી. એ તો બગાસા ખાઈ રહ્યા હતા એટલે ભરાડ્યો, અરે ભગવાન, અહીં તમે લડવા આવ્યા છો કે ભાંગ પીવા? મને એમ લાગે છે કે આપણે લડતા લડતા ભાંગ પીધી છે, નહીંતર આમ બગાસા ન આવે. બાણાસુરની માતા મહેલની અગાસી પર ઊભી ઊભી યુદ્ધ નિહાળી રહી હતી. જ્યારે એને એમ લાગ્યું કે આ કૃષ્ણ મારા દીકરાના પ્રાણ લઈ લેશે, ત્યારે પુત્રના પ્રાણના બચાવવાના ઈરાદે તે યુદ્ધ ભૂમિ પર આવી. માથાના કેસ છૂટા મૂકી દીધા હતા, અંગ પર એકે વસ્ત્ર ન હતું. ભગવાન કૃષ્ણની સામે આવી ઊભી રહી. સ્ત્રીને નગ્ન અવસ્થામાં જોવી એ એક પાપ છે એટલે ભગવાન શ્રીકૃષ્ણ તરત જ પોતાનું મોં ફેરવી લીધું અને આ તકનો લાભ બાણાસુરે લીધો. એ દોડતો શિવજી પાસે આવ્યો અને કહ્યું, ભગવાન, અત્યારે આ બગાસા શું ખાવ છો? જરા ઊભા થાવ, શત્રુ સૈન્યને એકદમ પ્રબળ થઈ ગયું છે. હે, એમ કહીને શિવજીએ ત્રિશિર નામના ઉપણ જ્વરને મોકલ્યો. પ્રબળ પ્રતાપથી મોટા યોદ્ધાઓ તાવમાં પટકાયા અને છેલ્લે એ શ્યામ સુંદર પર ત્રાટક્યો. ત્યાં તો શ્યામ સુંદરે એની સામે સિદ્ધ્વર છોડ્યો. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. એમાં સિદ્ધ્વરનો વિજય થયો અને ઉષ્ણજ્વરને થયું, હવે ભગવાન શ્યામ સુંદરના ચરણમાં ગયા વિના છૂટકો નથી. એટલે બે હાથ જોડીને એ ભગવાન શ્રીકૃષ્ણના ચરણમાં પડ્યો અને સ્તુતિ કરવા લાગ્યો. પ્રભુ, આપ તો અનંત શક્તિ સંપન્ન છો. આપ ચરાચર વિશ્વમાં વ્યાપ્ત છો. આપ તો જ્ઞાન સ્વરૂપ છો. સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને લયના આપ સ્વામી છો. વેદ વિના આપ સમજમાં આવી શકો એમ નથી. આપ સર્વે વિકારહીન વિશુદ્ધ સત્વમય પરબ્રહ્મા છો. આપના પુનિત પાદ પદ્મોમાં હું પુનઃ પુનઃ પ્રણામ કરું છું, એમ કહીને એ ઉષ્ણજ્વરે ભગવાનની ખૂબ સ્તુતિ કરી. ત્યારે ભગવાને કહ્યું, હે ત્રિશિર જ્વર, હું તારી સ્તુતિથી ખૂબ પ્રસન્ન થયો છું. જા, મારા શીતળ જ્વરથી તને કોઈ જાતનો ભય રહેશે નહીં. જે મનુષ્ય આપણા આ સંવાદનું સ્મરણ કરશે તેને તારાથી કોઈ ભય રહેશે નહીં. ઉષ્ણજ્વર ભગવાન શ્યામસુંદરને નમીને ચાલ્યો ગયો. એટલામાં તો બાણાસુર પણ નવા આયુધો સજીને આવી ગયો. શ્યામ સુંદરે હસતા હસતા કહ્યું, કેમ બાણ હજી સ્વાદ ચાખવાનો બાકી રહી ગયો છે? હજી સમજીને પાછો જાય તો સારું છે. તારી દીકરી મારા પૌત્ર સાથે પરણી છે એટલે મારો અને તારો સંબંધ ખૂબ નજીકનો ગણાય. શાસ્ત્રોમાં સંબંધીને મારવાની મના ફરમાવી છે, માટે હજી કહું છું કે ચાલ્યો જા. તને તારા 1000 હાથનો ગર્વ છે એ હું જાણું છું, પણ મારું સુદર્શન ફરતા જ તારા હજારે હાથ આંખના પલકારામાં કપાઈ જશે, માટે દાયો થઈને ચાલ્યો જા. પણ એમ આ બાણાસુર માને? એ તો અકળાઈ કરતો શ્યામ સુંદર સાથે સામે ઘસી ગયો. જાણે પતંગિયું દીપકને ઓલવવા ઘસ્યું. જ્યાં બાણાસુરે બાણની વૃષ્ટિ આરંભી કે શ્યામ સુંદરે એની સામે સુદર્શન ચક્ર છોડ્યું. જોત જોતામાં તો એના હજાર હાથમાંથી 996 હાથ કપાઈ કપાઈને નીચે પડ્યા. લાલ રક્તની ધારાઓથી ખરડાયેલો બાણાસુર બચાવો બચાવો કરતો ભગવાન શંકર પાસે ગયો. ભગવાન શંકરે ચક્રધારી શ્રી કૃષ્ણ પાસે જઈને કહ્યું, ભગવાન આપ તો પરમ જ્યોતિ સ્વરૂપ સર્વવ્યાપક અજ અનાદિ અચ્યુત નિર્વિકાર નિર્લેપ નિરંજન અને નિત્ય છો. આપની જ સત્તાના લીધે આ સંપૂર્ણ પ્રપંચ ખોટો હોય છતાં સાચો લાગે છે. આ પ્રમાણે લાંબી જ્ઞાનયુક્ત સ્તુતિ લઈને આરંભી ભગવાને મંદ મંદ હસતા કહ્યું, શિવજી આ યુદ્ધભૂમિમાં તમે વળી જ્ઞાનની વાતો ક્યાં માંડી? એ તો બધી નવરાશની વાતો. બાણાસુરે બહુ અભિમાન કરતો તો એને મને સોંપો. ભગવાન એ તો અજ્ઞાનવશ આપની સામે ઘસ્યો હતો. આપની માયાનો પ્રભાવ એવો છે કે જ્ઞાની અને અજ્ઞાની બધા જ ગોથા ખાય છે. બાણાસુર અજ્ઞાનને વશ હોવાથી આપની સામે અથડાયો. હું પણ આપની માયાના પ્રભાવમાં આવીને આપની સાથે અથડાયો. હવે ટૂંકું કરો ને, આપને શું કહેવું છે? મારો પૌત્ર અનિરુદ્ધ અકળાતો હશે, અમે અહીં આવ્યા છીએ. ભગવાન મારે બીજું તો કંઈ કહેવું નથી. આ બાણાસુર મારો ભક્ત છે, એને મેં અભયદાન આપ્યું છે, એટલે આપ મારું આટલું વચન રાખો. એને જે હાથોનું અભિમાન હતું એ તો નષ્ટ થયું, એના ચાર હાથ રહ્યા છે, એને હવે રહેવા દો. જેવી રીતે આપે એના પ્રપિતામહ પ્રહલાદનો અમરપદ પ્રદાન કર્યું હતું, એવી રીતે આપ આને પણ અભય કરો. આપ એને મારો નહીં એવી કૃપાની ભીખ માગવા હું આવ્યો છું. ભોળાનાથ, એમાં ભિક્ષાની માગવાની? જેને આપ અભય કરો એને મારાથી મરાય ખરો? એ તો મારા ખ્યાલમાં ન હતું, નહીંતર આ બાણાસુરને તો એક નિમિષ માત્રમાં હું મારી શકું એમ છું. પણ મારે એને મારવો ન હતો. આપને યાદ હશે કે મેં પ્રહલાદને વચન આપ્યું છે કે જા, હું તારા વંશના કોઈને પણ નહીં મારું. આ બાણાસુર પ્રહલાદના વંશનો જ છે, મારાથી એને કેમ મરાય? હા, એના હજાર હાથમાંથી 996 કાપી નાખી અભિમાન ઉતારી નાખ્યું છે. ભોળાનાથ અતિ પ્રસન્ન થયા. બાણાસુરને બોલાવી બધી વાત કરી. એણે પણ શ્યામસુંદરની સ્તુતિ આરંભી. ત્યાં તો શ્યામસુંદરે કહ્યું, અત્યારે એ સ્તુતિ કરવા ક્યાં બેઠા? મારો અનિરુદ્ધ અકળાતો હશે, એને ઝટ બોલાવો. ભગવાનના પદ્મ પદ્મોમાં પ્રણામ કરીને બાણાસુરે એક સેવકને મોકલીને અનિરુદ્ધને તેડી મંગાવ્યો. સૌ વડીલોને જોતા જ અનિરુદ્ધ શરમાઈ ગયો. ત્યાં તો એને બાથમાં ગાળતા શ્રી કૃષ્ણે કહ્યું, અલ્યા અનિરુદ્ધ, એમાં શરમાય છે સાનો? અક્રૂરે કહ્યું, ભગવાન એ શરમાય તો ખરો જ ને, સાનો શરમાય? એણે ચોરી છીનારી ઓછી કરી છે. સારી કન્યા જોઈને સ્નેહ કરવો એ તો આપણા કુળમાં ચાલતું આવ્યું છે. બીજા બધાએ તો ઠીક, પણ તે મારું નામ રાખ્યું. ઉદ્ધવજી અને અક્રૂરજી બંને ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, યાદવરાય, તમે છોકરાને ખરી શિખામણ આપો છો. બધા જ યાદવો ખડખડાટ હસી પડ્યા. ત્યાં તો શ્યામસુંદરે કહ્યું, બાણાસુર વહુ ક્યાં છે? જલ્દી વહુને શણગારીને લાવો, અમારે મોડું થાય છે. દ્વારકામાં અનિરુદ્ધની માં ઉચાટ કરતી બેઠી છે. બાણાસુરે દીકરીને સુંદર કરિયાવર કર્યો અને જાનને વાજતે ગાજતે વિદાય આપી.